તારીખ 6/7/94 બુધવાર રાત્રે 8:00 પૂજ્યભાઈ શ્રીને થતો ચર્ચા. પરને જાણવાનું ચાલુ રાખે તો અનુભવ થાય કે પરને જાણવાનું બંધ કરે તો અનુભવ થાય?
પરને જાણવાનું જીવ ચાલુ રાખે અને આજે વિચાર બધા જે વિચાર છે એને સમગ્ર પ્રાપ્ત કરવું છે. એને એવા જીવે પરને જાણવાનું ચાલુ રાખે, ચાલુ રાખીને આત્માનુભવ થાય કે પરને જાણવાનું બંધ કરીને આત્માનો અનુભવ થાય, એવો પ્રશ્ન હતો. હવે બોલો ચીમનભાઈ, તમે શું જવાબી આપો?
મારી દ્રષ્ટિએ તો આપે મહામંત્ર સ્વીકૃતિ આપી દીધો છે. આત્મા ખરેખર પરને જાણતો પરમાત્મા, બે પ્રશ્નો જવાબ તો એમ જ છે. પછી અજ્ઞાની પરને જાણે છે, માને છે, માટે અજ્ઞાની ને અનુભવ થતો નથી, કેટલાય અને જ્ઞાની તો પરને જાણતો જ નથી. એની દ્રષ્ટિ શું પડશે? પરને જાણે છે તો પણ જણાય છે, જાણતો નથી. જાણવાનો ભાવ મારી
બરાબર બોલો છે
તરતા શીખવું હોય, તરતા શીખવું હોય તો પાણી ને ઓળખવું પડે, ઓળખા પછી એનો અભ્યાસ કરવો પડે અને એમાં ઝૂંઝલાવો તો તરવાનું શીખાય. પણ પાણી પાસે ધીમે જો અટકી જ જાય અને એમ કે મારે આ પાણીને હજુ જ નથી એને તરવાનું શીખવું છે તો એ શક્ય નથી. એમ જેમ પાણીની અંદર અનંત બિંદુઓનો એક જળરાશિ છે, એમ આત્માની અંદર અનંત એવા ધર્મો કે શક્તિ સમાન એવો આત્માની અંદર એના તરફ જો પ્રયાસ કરે, એના તરફ જો ઝૂકે, એ અનંત ધર્માત્માનો જો સ્વીકાર કરે તો અનુભવમાં આવે એવી વાત છે. અને અનાદિકાળથી પર તરફ તો ઝૂકેલો છે એક સમયની પર્યાયમાં, અને પોતાના આત્મા સિવાય અનંત વિભાવો અને અનંત બાહ્ય પદાર્થોમાં પોતાપણ કરવામાં મચ્યો છે, પણ એમાં પોતાપણ થયું નથી અને એના ફળ સ્વરૂપે દુઃખ જ અનુભવ્યું છે.
ઠીક, હવે એટલે પરને જાણતા જાણતા આત્માનો અનુભવ થાય કે આત્માનો અનુભવ ન થાય? ન થાય. બોલો તમે શું કહ્યું બધું સાહેબ?
ન થાય.
તમે જાણતા જાણતા અનુભવ
બિલકુલ ન
થાય. તો પછી મારો એક એમાં પ્રશ્ન થાય છે બંને કે પરને જાણવાનો પદ કરે તો અનુભવ થાય, એ બધાનો પ્રશ્ન જવાબ આવ્યો ને. પરને જાણતા જાણતા અનુભવ ન થાય, પરને જાણવાનું બંધ કરે તો આત્માનો અનુભવ થાય. તો મારો પ્રશ્ન છે તો એમાં સ્વપ્રકાશકપણું રહેશે, સ્વપરપ્રકાશકપણું પૂરી જશે, સ્વપરપ્રકાશકપણું એમાં એનો ઘાટ થઈ જશે, એનો શો જવાબ
તમારો?
પ્રતિભાસ છે.
પ્રતિભાસનો ઘાટ થતો નથી, એના સ્ત્રી તરફના લક્ષણો આ બાજુ
લક્ષ્ય.
એટલે હવે આ પ્રશ્ન પૂરા થઈ
ગયા. તો આજે બે બાજુ લક્ષ રાખીને બધું કામ કરો પણ
એટલે હવે તો એ ક્યાંક તો ખોટ થઈ ગઈ એટલે હું કોઈને પૂછું તો એ આપી પેપર બહાર પડી ખોટી. આ કોઈને પ્રશ્ન કરવો હોય, પૂછવો હોય તો પેલો પધારો રહે અને કોઈ પ્રશ્ન ન કરે તો પછી આ પ્રશ્ન ચાલુ. ઘણા પ્રશ્નો છે એની પાસે પૂછો, કોઈ બીજા પૂછે બધા.
પ્રશ્નકાર તરીકે તમે
સવિકલ્પ દશામાં જ્ઞાન ભેદ ને જાણતું નથી અને વિશેષ સ્પષ્ટીકરણ
સાધકની સ્વરૂપ દશા અને નિરૂપ દશા એમ બે પ્રકાર આવે. તો છઠ્ઠા સાતમા ગુણસ્થાની વાત થઈ તો છઠ્ઠે સ્વરૂપ દશા છે, સાતમે તો નિરૂપ જ્ઞાન છે, એટલે એનો તો પ્રશ્ન નથી. પણ છઠ્ઠે સ્વરૂપ દશામાં પાંચમે સ્વરૂપ દશા હોય, ચોથે સ્વરૂપ દશા હોય, ત્યારે એ વેદને જાણતો નથી એમ આવ્યું ને. તો આત્મા તો જ્ઞાનમય છે, આત્મા કેવું છે? જ્ઞાનમય છે. એ જ્ઞાન તો જ્ઞાયક થી અભેદ થઈને જાણે છે ને, જ્ઞાયક અભેદ થઈને. હવે એ નિરૂપતો જ્ઞાન છૂટી પણ સરળ ચાલે તો એની દશામાં પર્યાય ના થતો છે, પર્યાય ના થતો દેખાય છે. તો એ જે ભેદ છે એ ભેદની સન્મુખ થવું એ જ્ઞાનનો સ્વભાવ જ નથી. શું કહ્યું કે ભેદની સન્મુખ થઈને ભેદને જાણવું એ જ્ઞાનનો સ્વભાવ નથી, પણ એ ભાવિ રીતનો સ્વભાવ છે. એટલે એમ આવ્યું ને નિયમકારમાં, એના ઉપરથી આવ્યું ને કે નાની ધર્માત્મા તાલપત્ર લખે છે ત્યારે ત્યારે તો સંયુક્ત દશા છે, ત્યારે એને પદ્મય તાલપત્ર ઉપર લખતા લખતા કે આ જે સાત તત્વોનો સમૂહ છે એ પણ રહે છે એમ તો કહી દીધું. હવે અમારી બુદ્ધિ પરગ્રહ પરાણમુખ છે, અમારું જ્ઞાન પરગ્રહથી બદ્રવ્ય ભેદ છે ને એ પરગ્રહ છે એમ લેવું. તો પરગ્રહથી પરાણમુખ છે એટલે કે એની સન્મુખ થઈ અને અમારું જ્ઞાન જાણે એ અમારું જ્ઞાન જ નથી, એની સન્મુખ થઈને જાણે એ અજ્ઞાન છે અથવા ઇન્દ્રિય જ્ઞાન છે અથવા માનસિક જ્ઞાન છે, બુદ્ધિનો વિષય છે, મારા જ્ઞાનનો વિષય નથી. આત્માનું જ્ઞાન તો આત્માને જ જાણે છે, એટલે ખરેખર તો એ આત્માને જાણે છે, ભેદને જાણતો નથી. હવે એમાં એક બીજું રહસ્ય છે, એમાં એક બીજું રહસ્ય છે કે ભેદનો પ્રતિભાસ થાય છે એના જ્ઞાનમાં, એના જ્ઞાનમાં પ્રગટ થયેલો દ્રાગભાવ, પ્રગટ થયેલો રાગ એ બધું છે પર્યાયમાં, એનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે, પણ એના તરફ એનું લક્ષ નથી એટલે એને જાણતો નથી. પ્રતિભાસ છે પણ પ્રતિભાસ તરફ એનો ઉપયોગ નથી એટલે ખરેખર એને જાણતો નથી, એનાથી પરાન્મુખ છે. અને શરીરમાં તીક્ષણ દ્રષ્ટિ એની ભરી છે, એટલે સામાન્ય અવલોકતો વિશેષને નહીં અવલોકતો એવી સ્થિતિ એટલે નહીં શીખાય છે. પ્રતિભાસની અપેક્ષા એને જાણે છે એમ કહેવાય, પણ એ વ્યવહાર છે. અહીંયા તો એ અનાદિકાળથી જીવનો જાણતી છે કે પરસન્મુખ થઈને પર જાણી શકાય, પરસન્મુખ થયા વિના જાણી ન શકાય. એમ કે અહીંયા બધા બેઠા છો અને પ્રતિમાના દર્શન કરવા છે બધાને, તો મંદિરમાં જાઉં છું, મંદિરની પ્રતિમાની સન્મુખ થઈ ત્યારે આપણે પ્રતિમાને જાણી શકાય. એ છે ને જનરલ વ્યવહાર, પણ એ જે છે એની સન્મુખ થઈને જાણે છે એ જ્ઞાન જ નથી, એ ભાવિંદ્રી છે, ભાવિંદ્રીનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. જ્ઞાનનો વિષય તો આત્માનું સન્મુખ થઈને આત્માને જ્ઞાન જ કરવો એવો સ્વભાવ છે. હવે સાધકનો તો એવો સ્વભાવ છે, એને તો પ્રગટ થઈ ગયો છે. હવે આપણે અજ્ઞાનીની વાત કરીએ કે અજ્ઞાનીનું જ્ઞાન પણ એ જ્ઞાન જ્ઞેયનું છે કે જ્ઞાયકનું જ્ઞાન છે, જે પ્રગટ થાય છે જ્ઞાન બધાની પાસે સ્વપ્નનો પ્રતિભાસ છે. એ જ્ઞાન તો જ્ઞેયનું છે કે જ્ઞાયકનું છે? જ્ઞાયકનું છે, બરાબર છે. તો જ્ઞાયકને પ્રસિદ્ધ ન કરે અને જે એનાથી ભિન્ન છે એને પ્રસિદ્ધ કરે કે અભિને પ્રસિદ્ધ કરે? અભિને પ્રસિદ્ધ કરે. એટલે બાળગોપાલ સ્વામી ભગવાન આત્મા અનુભવમાં આવે છે એનો હેતુ એ છે કે જ્ઞાનનો ઉત્પાદ છે એ ધ્રુવને પ્રસિદ્ધ કરતો જ વ્યય થાય, ધ્રુવને પ્રસિદ્ધ કર્યા વિને વ્યય ન થાય, અને પરને પ્રસિદ્ધ કરે નહીં ને સ્વને પ્રસિદ્ધ કર્યા વિના એ ટળે નહીં,
બરાબર
પછી ટળે. એવી જ્ઞાનની સ્થિતિ છે. જ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાન ને બે ને જુદા જયારે જાણશે ત્યારે આ એનો રહસ્ય કાલમાં આવશે. બાકી ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાન માને તો આ રહસ્ય કાલ બની આવે. બોલો, બીજો પ્રશ્ન છે કઈ
ભાઈ? આપણે વાત આવી હતી કે 24 કલાક ભેદ જ્ઞાન કર્યા કરવું, પછી સવિકલ્પ ભેદ જ્ઞાન ને નિર્વિકલ્પ ભેદ જ્ઞાન ને, તો એનો પ્રયોગ 24 કલાકમાં કઈ રીતે નિરંતર કરવો?
24 કલાકમાં એક તો ઉપયોગ રૂપ પ્રવૃત્તિ છે કે બેઠો હોય ને રાખે ત્યારે એને ઉપયોગમાં આવે છે, જે જાણનાર છે હું છું અને જણાય છે તેથી મારી નથી. હું તો જ્ઞાનમય છું ને રાગમય નથી, હું જ્ઞાનમય છું ને દેહમય નથી, દેહ મારો નથી. એમ એને વારંવાર 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 બે જ્ઞાન ઉપયોગમાં આવીને જો દ્રઢતા થઈ જાય તો પછી એ એવા એક સંસ્કાર દ્રઢ થાય કે બીજા કામમાં પરોવેલો હોય તો પણ ઓલું એનું કામ ચાલુ રહે છે, એવી સ્થિતિ થઈ જાય. પણ અનુભવ થાય તો ભેદ જ્ઞાનથી થાય છે, બીજી કોઈ ક્રિયા નથી. અને ભેદ જ્ઞાનનો વિચાર એ પણ વ્યવહાર છે, નિશ્ચય નથી. હવે એ વ્યવહાર છે, એ વ્યવહાર નિશ્ચયને અનુકૂળ છે, બાકીના કોઈ પણ વ્યવહાર નિશ્ચયને અનુકૂળ નથી. તમે વ્રત કરો, તપ કરો, દાન કરો, સેવા પાડો, ઉપવાસ કરો, જાગરાઈ જાઓ, એ મંદિર બંધાવો, એ 5-25 લાખ રૂપિયા ખર્ચી નાખો જેવું લાગે, સમજી ગયા? તો એ જે વ્યવહાર છે એ નિશ્ચયની પ્રતિકૂળ છે. કેમ? કેમ કે એમાં ભેદના પીડાઈ જાય છે. એ વખતે ખ્યાલ નથી રહેતો કે આ જે રાગ આવે છે, મને રાગ આવે છે, એ રાગથી મારો આત્મ ભિન્ન છે એવું ભાન ભૂલાઈ જાય છે. કારણ કે એક તો બધી બહુ છે, એટલે એ તો જો બહુ સંસ્કાર પૈડા કરે તો એની જાગૃત અવસ્થા એક આવે ભેદ જ્ઞાનમાં. અને ભેદ જ્ઞાનમાં જાગૃત અવસ્થા આવે તો એને ગર્ભિત સુતા થઈ, અને ગર્ભિત સુતા જેને પ્રગટ થાય છે એને ગ્રંથિ ભેદ થાય. પણ થાય જ એવો નિયમ નહીં, ક્લિયર? પણ થાય તો એને થાય, બીજી કોઈ ક્રિયાકાંડ એને અનુકૂળ નથી. વ્યવહાર આત્માના અનુભવનો જે વ્યવહાર છે પૂર્વભૂમિકાનો, એ આ વ્યવહાર છે ભેદનાનો વિચાર. હવે ભેદનાના વિચારમાં શું ફાયદો મોટો છે કે મિથ્યાત્વનો જે મહાપાપ છે એ ગળે છે, અને સાથે ભેદનાના વિચાર કરતા જેને શુભભાવ થાય છે, અશુભાવ વખત હોય અને એ શુભભાવ આવે છે એમાં કરતા બુદ્ધિ થયા વિના શુભાવ આવે છે. કેમ કે ભેદ જ્ઞાનમાં તો એને નક્કી કર્યું છે કે હું તો અકારક છું, હું રાગનો કરતા, એવા વિચારમાં વિચાર તો રસ ઘટે છે અને સાથે શુભભાવ પણ થાય છે. એટલે આખી ભેદ જ્ઞાનની આખા સમયકાળમાં વાત કરી છે. એટલે એનું નામ સવિકલ્પ ભેદ જ્ઞાન કહેવાય, અને એ ભેદ જ્ઞાન પછી અભેદનો અનુભવ પણ થાય. તો લખે છે કે એ ભેદ જ્ઞાન છે તો વિનાશક નાશવાન છે, વિચાર ખોટે તો પણ ઉપાદેય છે. ઉપાદેય એ એટલા માટે છે કે એઓને અનુકૂળ વ્યવહાર છે, એ વ્યવહાર નિશ્ચય નથી, એ મહેનતથી થાય એમ પણ નહીં. તો હોય વ્યવહાર તો આ વ્યવહાર હોય. હવે આ અંદરના વ્યવહારની તો કોઈ ખબર જ ન પડે બેટ બધું કરતો હોય ભેદ જ્ઞાન. અને ઓલું બારમાં ઇન્દ્ર મહારાજ થાય ને બધું જોઈ ગયે કે પરફેક્ટ થતો ને, એ તો વધારે ખબર પડે કેવું ગર્વ કરે છે. એમાં એ કઈ એનો વ્યવહાર નથી, એ એક અપેક્ષા, એ એકતા બધી વધે છે. શું કહી નહીં, એક વખતની વાત છે, શ્રી ગુરુના શબ્દો છે અને એ જેને કાંડોકાંડ સાંભળી છે એ વ્યક્તિ અત્યારે હયાત છે, એટલે સાક્ષી જોતી હોય તો આપણને મળે એવી છે. આ પુરુષની વાત જે છે ને એ કોઈ અલૌકિક વાત છે, અલૌકિક વાત નથી, અલૌકિક વાત છે. એ પણ રોજ બેસે ભક્તિમાં, પંચમ પુરુષ થાય એટલે અડધો કલાક ભક્તિ મેળો કરાવે, પોતે બેઠા હોય, પછી ભક્તિ પૂરી થઈને ઉભા થયા, ભગવાનની ચાલુ કરે પછી પોતે બોલ્યા કે આ ભક્તિ નો જે રાગ છે ને એમાં એકતા બુદ્ધિ વધે છે. કારણ કે અહીંયા ભેદ ધર્મ તો વિચાર જ નથી, ભક્તિમાં લવલીન છે,
એક રસ થઈ જાય,
એક રસ થઈ જાય. આ વાત પરમાત્મિકામાં છે, ભેદ જ્ઞાનથી ગ્રંથિ દે થાય છે. ભેદી જુદતા ને પછી ગ્રંથિ દે બે શબ્દો એના છે પરમાત્મા પછી નિર્વિકલ્પ વિજ્ઞાન થાય પછી એ વિકલ્પ તૂટી જાય, વિજ્ઞાન નો વિચાર વિનાશ થઈ જાય. પછી સવિકલ દશામાં આવે દાખલા તરીકે તો ફરીથી વિજ્ઞાન નો વિચાર થાય. એ ટુ ઝેડ પહેલેથી છેલ્લે સુધી ભેદ જ્ઞાન જ છે. સમ્યક દર્શન માટે ભેદ જ્ઞાન, ચારિત્ર માટે ભેદ જ્ઞાન, શ્રેણી માટે ભેદ જ્ઞાન અને કેવ જ્ઞાનની ઉત્પત્તિ માટે પણ ભેદ જ્ઞાન. મૂળકાર મંત્ર છે એ ભક્તિનો સ્તુતિનો છે, પંચ પરમેશ્વરની સ્તુતિ ભક્તિનો એમાં પૂર્ણ બંધાય છે. પણ ભેદ જ્ઞાનમાં પુણ્ય પાપની એકતા બુદ્ધિ ઓછી થાય, પુણ્ય પાપના પરિણામથી મારો આત્મા કંઈક છે ટીકા થઈ રાખી સહિત આત્મા છે માને છે, દેતી સહિત માને, પણ દેતી સહિત તો હોય ક્યાંથી જળથી કહેતો તો દેહ આત્માનો ક્યાંથી હોય. હવે જો દેહને રાગ આત્માનો નથી તો પછી આ બેંકમાં પૈસા છે ને તેજરીમાં હીરા છે એ બધું એને કહેતી હોય
નજીક આવે ને મારા લાગે
એ
નજીક આવે ને એટલે મારા શું લાગે
બરાબર
નજીક આવે એમ કે આ મારા
અને અમેરિકામાં દીકરો બેઠો છે તો દૂર છે તો મારો છે એને નજીક દૂરની અને કઈ જતા નથી, એક પરમાણુમાં મારા પણ રખલા. આ પ્લેટ મારો છે એટલે અમેરિકામાં જેટલા પ્લેટ રશિયાના જેટલા પ્લેટ એ મારા જ આવી આ તો લોકો ને ગ્રહણ કરી છે વિચાર કોઈને છોડે નહીં. આ મારું ના તારું એવો વિભાગ કરવાની તાકાત નિજાતમાં નથી. વિજ્ઞાનના વિચારમાં છે અને અનુભવની વાત તો પૂરું છે. બીજો પ્રશ્ન પૂરો જો કોઈનો પ્રશ્ન નહીં તો બીજા પ્રશ્ન ચાલે. પ્રશ્ન પૂછવાની છૂટ છે બધાને. આત્મા મારો ને આ પારકી બીજ મારી નહીં એવી નહીં બધું મારું. આખો અજ્ઞાન કોળીઓ કરી જાય બધા કોઈને છોડે. વિદ્યાર્થીઓનો સ્વભાવ છે એકત્વ એકની આજે તો અનંત આજે એકત્વ એક પરમાણુમાં સ્વામી પણ બાકી લોકાલોકનો સ્વામી બેઠો છે. સ્વામી થતો નથી પણ સ્વામી પણ માને છે કે અમારા છે. આખો સમય સાર ભેદ સાર એટલા ભેદ પરમાત્મા થયા એ બધા ભેદ અરે એક માણસ એક મિનિટનો ભેદ જ્ઞાનનો વિચાર કોઈ કરે અને કોઈ એક કરોડ રૂપિયા ખર્ચે તો એમાં પુણ્ય કેમ વધે કેમ કે આત્માને ઉર્ધ્વ રાખીને એ વિચાર આવે છે, ઉમર તો આત્મા ભૂલાઈ જાય છે.
ખૂન બંધાય તો જુદી જાત
જુદી જાત
ભૂલા કરતા
અરે જુદી જ જાત અને વેદજ્ઞાનની વાર્તા કહેનારા જ મળે ભાઈ, ઉપદેશ આપનારા જ મળે. આ ભેદ વિજ્ઞાન ક્યાં સુધી થાવું કે પૂર્ણ કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી? વચ્ચે બીજી કઈ ક્રિયા નહીં, બધી ક્રિયા જ નથી. વિજ્ઞાનના વિચારમાં નાયક પૂર્ણ થઈ જાય છે, બીજી ક્રિયામાં નાયક યાદ થઈ જાય. વિજ્ઞાન બે વચ્ચે હોય ને, આત્માથી હું છું, આટલું સાથે મારી નથી, જ્ઞાનનો ગાળી જ્ઞાનનો મારો નથી, ઇન્દ્રિય જ્ઞાનના વિષય તો મારા ક્યાંથી?
બેનસિંહની તત્વ ચર્ચા હતી એક વાર બપોરે એક વાગે, ત્યારે આવી રીતે વાત કરી કે પહેલેથી તે 13 માસ સુધી ભેદ જ્ઞાન જ છે.
બરાબર, બધા જ્ઞાનીઓ એક જ ઉપદેશ આપે છે ભેદ જ્ઞાન, ગુરુદેવ પણ એ ઉપદેશ આપે કે રાગથી ભિન્નતા આત્મા લક્ષ કર, ઉન પાપથી લક્ષ છોડી તો આત્મા લક્ષ કર. ભેદ જ્ઞાન ચાલુ કરો આપણે.
ઉપયોગ લક્ષણનું સ્વપ્રદેશોથી સ્વવ્યાપક તેવું સ્વરૂપ તેનું નામ સ્વપ્રકાશક. ફરીથી લઈએ, ઉપયોગ લક્ષણનું સ્વપ્રદેશોથી સ્વવ્યાપક તેવું સ્વરૂપ તેનું નામ સ્વપ્રકાશક, અને જાણું સર્વનું તેવું સ્વરૂપ તે સર્વવ્યાપક. તો આવી રીતે સ્વપ્રકાશક તેમજ આવી રીતે સ્વપર પ્રકાશકની વ્યાખ્યા લઈ શકાય.
પર પ્રકાશકમાં બોલી દો,
જાણવું સર્વને તેવું સ્વરૂપ તે સર્વવ્યાપક.
સર્વને જ્ઞાન જાણે છે કે જ્ઞાનમાં એ બધો પ્રતિભાસે છે.
હાજી,
અને ઉપચારથી એને જાણે છે.
બરાબર,
જાણવાની બુદ્ધિ તો છે અને એનું એ કયું કઈ ખીચો તો નહીં આગળ.
પ્રતિભાસને ઉપચારથી જાણ્યું હોય, પ્રતિભાસને ઉપચારથી જાણ્યું હોય.
પ્રતિભાસ થાય છે એને ઉપચારથી જાણો છો, કામ આત્માને જાણવો જોઈએ ને એમ કહું છું. એ પણ કાર્ય શું કામ આગળ કરો છો હવે વ્યવહારને, એમાં શું ફાયદો છે આપણે? એ પ્રતિભાસ થાય તો થાય, મને તો જાણનાર છે ને, એમ લઈ લો. એમાં થોડા એક કામ થાય, ફી કે બહાર ના લાગે. ઓહો, કઈ ને કઈ કોઈ અપેક્ષા એ પર જણાય છે એ ગંધ જાતી નથી. સર્વનું જાણ
એમ થાય છે કે જ્ઞાન પર્યાયમાં પ્રતિભાસ પણ જ્ઞાન પર્યાયમાં જણાય છે.
હા, જણાય, બરાબર જણાય, લોકાલોક જણાય. એક પદાર્થ જણાય નહીં, લોકાલોક એક સમયમાં એક પર્યાયમાં પ્રતિભાસ થાય છે. દર્પણની સામે એક લાખ વસ્તુ હોય તો એનો પ્રતિભાસ થાય છે. બરાબર, હવે એ દર્પણની સામે તમે જોઈ અને હું તમને પૂછું કે આમાં કેટલા પદાર્થ જણાય છે, ઈ જણાય છે કે નહીં એમ ના પૂછું મેં. એમાં કેટલા પદાર્થ જણાય છે? ઓહો, એમાં તો અસંખ્ય પદાર્થ જણાય છે. તો તમારું લક્ષ ક્યાં ગયું ખબર છે ને? પછી તો જરા વિચાર તો કરો કે ઈ જણાય છે અસંખ્ય પદાર્થ એમાં જણાય છે કે કંઈક બીજું તમને જણાય છે તો કે એની સ્વચ્છતા પણ જણાય અને પર પદાર્થો છે એ પણ જણાય એટલે સ્વપ્રકાશ એટલું સાચું થઈ ગયું ને તો બરાબર ને એમાં પર્યાયમાં દળ જણાય છે રીતાનું અને અસંખ્ય પદાર્થ જણાય છે બે જણાય છે એક કરતા બે જણાય તો ભળવાન થાય ને હવે પછી ત્રીજી વાત આવે જે ગુરુ કહે કે ભાઈ એમ નથી એનો પ્રતિભાસ થાય છે એટલી વાત સાચી છે અસંખ્ય પદાર્થ ની એમાં પ્રતિભાસ થાય છે સ્વચ્છતામાં એમ ના નથી પણ તને જણાય છે શું એ પદાર્થો જણાય છે એનો પ્રતિભાસ જણાય છે કે પ્રતિભાસ ને જાણનારી પર્યાય જણાય છે કે દળ ને જાણનારી પર્યાય જણાય છે કે દળ જણાય છે અહીંયા તો વિસ્તારે જવું પડશે અને બસ બીજેથી એ ચીજ એવો દળ સુધી પહોંચી ગયો દળ સુધી પહોંચી ગયો સાહેબ ત્યારે દળ ને જાણો મારો ઉપયોગ ગયો ત્યારે એમાં ગુરુભેદ જણાતો નથી એ અરીસાની પર્યાય એમાં જણાતી નથી જેમાં સ્વપ્રકાશક છે અને પરનો પ્રતિભાસ થાય છે એવી અરીસાની પર્યાય એ પણ જણાતી નથી તો પર તો મને ત્યાંથી જણાય એકલું દળ જણાય સાબાસ ત્યાં એમ એકલું નાયક જણાય છે લોકા લોકોનો પ્રતિભાસ થાય છે લોકા લોકો પણ દર્શ કરે છે જ્ઞાન સ્વભાવે આત્મા છે એ અનાદિ અનંત પોતાને જાણવાનું છોડી અને પરને જાણવા છોડી નથી અને પરને જાણવાનું જે થાય છે એ આત્માની ક્રિયા નથી એ જડની ક્રિયા છે ઇન્દ્રિય જ્ઞાન જો કે જડ જ્ઞાન એ કરે ઇન્દ્રિય જ્ઞાન બંધનું કારણ છે સત્તા અનુમંત્રી જ્ઞાન બંધનું કારણ એમ કહ્યું છે ગુરુદેવ કોઈને કોઈ અપેક્ષાએ પણ પરનું જાણવું ચાલુ રાખવું નિમિત્તનું જાણવું ચાલુ
રાખવું
છે નિમિત્તના સદભાવમાં ઉપાદાન જણાય છે હા 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 નિમિત્તના સદભાવમાં જ્યાં ઉપાદાન જણાય છે એમ આવ્યું ત્યાં નિમિત્તો છૂટી અને ઉપાદાન પામી જશે નિમિત્તના સદભાવમાં પણ એ નિમિત્તના અભાવમાં ઉપાદાન જ જણાય છે
નિમિત્તના અભાવમાં એ સ્વભાવ જ હોય છે નિમિત્તના સદભાવમાં નૈતિક હોય
નહીં હો કે ન હો એને ક્યાં અપેક્ષા છે
હું એને જાણતો નથી પછી મારે એની ચર્ચા શું કરવી હું હા એને જરૂર જ નથી પરને જાણવાની બધાનું જ્ઞાન આત્માને જાણે છે અત્યારે બધાનું જ્ઞાન ઉત્પન્ન થતું જ્ઞાન નાયકનું હોવાથી નાયકને જાણીને જ પ્રસિદ્ધ થાય છે અને વ્યય થાય છે નાયકની પ્રસિદ્ધિ કરે છે અને ઇન્દ્રિય જ્ઞાન પરની પ્રસિદ્ધિ કરે છે જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે એવું અનુમાન પણ છે અનુભવ તો પ્રત્યક્ષ છે જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે પરને જાણે છે એમના લીધો સ્વપ્ન જાણે છે એમના લીધો ચેતના લક્ષણથી જીવ વસ્તુ જીવને જાણે છે કેમ કે ચેતના લક્ષણ તો જીવનું છે તો જીવને જ જાણે ને આ દીવાનો પ્રકાશ દીવાને પ્રસિદ્ધ કરે છે ઘટપટને નહીં ઘટપટ આદિને જાણતો તેથી તેને માન એના અર્થે તને માનક પણ જાણનાર ને માને કેવું કહીએ જ્ઞાન કેવું જ્ઞાન વિશે બહુ સારો ઉલ્લેખ થાય કર્યો શ્રીમદજી કેવળ નીચ સ્વભાવ કેવળ ઓનલી માત્ર ફક્ત કેવળ નીચ સ્વભાવનો સ્વપ્ન નહીં નીચ સ્વભાવ અખંડ વર્તે જ્ઞાન કઈ કેવળ જ્ઞાન છે તે જ્ઞાન થિયોરીનું જ્ઞાન આત્માને જાણે છે બંને નહીં એમ નિયમ સાર થાય જાત આવી કે કોઈ શબ્દી એમ કે કેવળી ભગવાન પરને જાણતા નથી તો કહો તેમાં શું દોષ છે આચાર્ય ભગવાને કહ્યું કે એમાં કાંઈ દોષ નથી એ નિશ્ચયને એવું કથન છે એમ જ્ઞાન વ્યાજબી છે હવે કેવળીમાં ઉતર્યું કે કેવળ જ્ઞાન પોતાના સિવાય પરને જાણતું જ નથી અને આ કહે છે કે હું પરને જાણું છું કેમ કે સ્વતંત્ર પ્રકાશક સ્વભાવ છે સ્વપ્ન પ્રકાશક સ્વભાવ છે માટે પરને જાણવું તો કેવું સ્વપ્ન પ્રકાશક છે તો પરને જાણે અને સાધક પણ પરને જાણે સાધક એમ કે છે કે પર સંબંધે પોતાના જ્ઞાનને જાણે છે એટલે જ્ઞાનનું જ્ઞાન થાય છે જ્ઞેયનું નહીં સાધક એમ કે છે કે પર જેમાં ઝલકે છે એવું જે અમારું જ્ઞાન એ જ્ઞાન જ્ઞાનને જાણે છે ઝલકે છે એ વસ્તુને નથી જાણતો મારું જ્ઞાન તો એને સન્મુખ થવું પડે એનાથી વિમુખ રહીને સ્વભાવની સન્મુખ થઈને પર પદાર્થો જે ઝલકે છે એવી જે જ્ઞાનની પર્યાય એ અમને જ્ઞાનનું જ્ઞાન થાય છે વેદ જે પર્યાય ગણાય છે અભય જે તો થાય અભય આત્મા છે જ્ઞાનીઓ સ્વભાવની સમીપે લઈ જાય છે એના વ્યાખ્યાનમાં પણ ખ્યાલ આવી જાય કે આની પરિણતિ સ્વભાવ તરફ દોડે છે કે વિભાવ તરફ કે પર તરફ પ્રસારો છે એનો એને જાણવાના વિષય તરફ ચડી જાય છે કે ઉપાધિ તરફ જાય છે ખબર પડી જાય પરીક્ષા થાય
પછી પ્રવચન સારમાં તો એમ આવે છે કે જે સર્વને જાણે તે એકને જાણે તો ત્યાં કેવી રીતે લેવું
સર્વને જાણે છે જ્ઞાનનો પર્યાય એમાં સર્વ જણાય છે કોઈ બાકી નથી એટલે પ્રતિભાસની અપેક્ષા એ છે એને સન્મુખ થઈને જાણે છે એનો લક્ષ કરીને જાણે છે એમ કેવું જ્ઞાનમાં હોય છે
બરાબર
આ પ્રતિભાસની કરવ એવી રીતે સ્વચ્છત્વની પ્રસિદ્ધિ છે ખરેખર એ સ્વચ્છત્વની પ્રસિદ્ધિ
છે તારીખ 6/7/94 બુધવાર રાત્રે 8 નો પૂજ્ય ભાઈ શ્રીને સૂક્ષ્મ તત્વ ચર્ચા એ સાઈટ આગળ છે બીજી કેસે
અજ્ઞાનીનો આત્મા રાગનો કરતા થાય છે ત્યારે ટીકાકારે એમ કહ્યું કે અજ્ઞાનીનો આત્મા પણ એને હું રાગને કરું છું એમ એને પ્રતિભા તે પાસે કરતો તો નથી એક સમય રાગને કરે તો સૌ સમય એક સમય પણ પરમાત્મા આ પરમાત્મા એક સમય રાગને કરે તો સૌ સમય રાગનો કરતા થઈ જાય એક સમય પણ કરતો નથી પણ સામાન્ય અપેક્ષા એ કરતા રહીને વિશેષ અપેક્ષા એની ભૂલ થાય છે વિશેષમાં થાય છે રાગ સમજી ગયા અને આ રાગને હું દ્રષ્ટિમાં છે રાગ ઉપર કે આ રાગને હું કરું છું તો એને પાસે છે પણ ખરેખર એ ટીકાળ ઇન્દ્રિય છે એ કરતા થતો
નથી આમાં પ્રતિભાસે છે ભ્રમણ થાય છે એમ
બસ એટલું પૂરો કરતા છોડીને કરતા બની ગયો રાગનો અજ્ઞાનીનો આત્મા પણ સ્વીકારી દરિય રાગનો કરતા થતો નથી ભાઈ વિખ્યાતોનો કરતા નથી થયો અત્યાર સુધી કોઈ આત્મા બધી વિશેષમાં ગોલમાલ થાય સામાન્ય અવસ્થિત એમ એટલે કરતા પ્રતિભા છે આ પ્રતિભાસન શબ્દનો ઉપયોગ બહુ કરે છે પ્રતિભા સૌભાષણ
સામાન્ય તો સામાન્ય અકર્તા છે તો વિશેષ પણ અકર્તા કેવું કે નહીં
એને સામાન્ય સ્વભાવ દ્રષ્ટિમાં આવે અકર્તા એ વિશેષમાં પણ અકર્તા જ છે પણ જેને સામાન્ય સ્વભાવ અકર્તા દ્રષ્ટિમાં નથી અને કે કે વિશેષમાં હું કરતા નથી તો ખોટો છે
બરાબર
એવું સામાન્ય વિશેષ
અહીંયા કરતા તો ન કરતા મીઠા તો થાય પણ એનો કરતા નથી, ભૂલ છે, ભૂલ છે ના હાલે ચાલે નહીં. એની દ્રષ્ટિ સામાન્ય કોઈ ગયા કરતા એને પછી વિશેષ જોવે. પેલા સામાન્ય પર દ્રષ્ટિ નહોતી કે હું જે કરતા છો ભાગતું દ્રષ્ટિદેવ ઉપર ગઈ નાયક ઉપર તો કે છે પછી જોયે છે પછી એ રાત ક્યાં જો છે જ નહીં રાત તો અકર્તા પાસે છે. અકર્તા થયો એમ પણ નહીં, જો અકર્તા થયો તો પૂર્વે કરતા હતો થઈ ગયા. અકર્તા નથી થયો, અકર્તા પાસે હવે મને હું અકર્તા છું રાખું એમ પાછો.
પેલા કરતા ભાસતો હતો, એ ભાસતો હતો,
ભાગતો નતો,
હતો નતો, અને હવે અકર્તા ભાસતો.
અમે બસ ચિંતા થાય છે એ સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે. પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે એવી મર્યાદ એની જાત.
સમ્યક દ્રષ્ટિ અને અજ્ઞાનીના
મિથ્યા દ્રષ્ટિને પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે. પદાર્થ એટલે ફટિક મણી, એના પ્રતિભાસમાં તફાવત છે. એક નહીં કે છે લાલ લાગે છે, બીજો કે છે સફેદ છે. પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે.
પુરુષાર્થ સિદ્ધિમાં છે, પુરુષાર્થ સિદ્ધિ
એમાં છે ને અમુક પંચમી મેં એટલે પંડિતો પૂર્વના કે છે કે અમૃતચંદ્ર આચાર્યને લાગે છે ભાષાની ગોઠવણી વરા કેવી છે એના ઉપર હજી તો દોઢ અધ્યાય પૂરો થયો, પાંચ અધ્યાય બનાવવાનો જે મુખમાં પ્રકાશ પૂર્ણ રહી ગયો.
વારંવાર કહેતા જાય છે કે આ પછી આગળ ખુલાસો કરશું, આનો હજી વધારે આગળ ખુલાસો કરશું, વારંવાર કહેતા જાય છે.
ગુરુને ખુદ મંગ આપણી યોગ્યતા, આપણી યોગ્યતા પ્રમાણે નહીં તો ઓછું અધિક કે વિપરીત કીધું કરો એવો નિયમ છે. બસ અરે તરત તરત છે કઈ અરે સાક્ષાત પડી ગયા આપણે તો ભાઈ આપણા માટે તો જતી કરે છે.
આપણા માટે ચોથો કાળ છે,
ચોથો કાળ બસ બોલો ચલાવો.
અમારે તો આત્માનો અનુભવ જોઈએ, પછી જ્ઞાન સ્વ પ્રકાશક હોય કે સ્વપર પ્રકાશક ગમે તે હોય, તો જ્ઞાનનો એવો કયો ધર્મ છે કે જેના વડે ધર્મી ઉપાધિ પણે તત્ક્ષણ જણાય.
તમારે જો એમ જ જોઈએ કે મારે તો આત્મદર્શન કરવા છે, સ્વ પ્રકાશક હોય કે પર પ્રકાશક હોય સ્વ પ્રકાશક, મારો પ્રયોજન તો આત્મદર્શન છે તો થઈ જશે, કઈ ની જરૂર નથી. તમારી ભાવના તો દર્શન કરવાની છે
બરાબર,
એનો અર્થ શું થયો કે મારે પટના દર્શન હવે કરવા
નથી
કે નહીં
બરાબર. સો પ્રકાશ થયું
આવી ગયો ઓટોમેટિક,
કહેવાની જરૂર ના
કહેવાની છે. હલો બોલો.
ઉદય ઉપશમ ક્ષયોક્ષમ અને ક્ષાયિક તે ચાર ભાવ તો કર્મના સદભાવ કે અભાવની અપેક્ષા વાળા સાપેક્ષ ભાવ છે
બરાબર,
અને પારિણામિક ભાવ તે કર્મથી નિરપેક્ષ ભાવ છે
બરાબર.
તો તે પારિણામિક ભાવ એકલા દ્રવ્યરૂપ છે કે એકલા પર્યાયરૂપ છે કે એકલા દ્રવ્ય ગુણ પર્યાયરૂપ છે?
એ જે પારિણામિક ભાવ છે એ દ્રવ્યાર્થિક નો પારિણામિક ભાવ અને પર્યાર્થિક પણ પારિણામિક ભાવ છે
બરાબર.
કે દાખલા તરીકે અગુણ લઘુ ગુણી પર્યાય છે એને ચાર ભાવમાંથી કોઈ લાગુ પડે નહીં. પર્યાય તો છે પ્રગટ અગુણ લઘુગુણી અસ્તિત્વ ગુણી છે કે નહીં, તો એ પર્યાર્થિક નો પારનામિક કહેવાય કે જેને કર્મના સદભાવ કે અભાવની અપેક્ષા લાગુ પડતી નથી એટલે પર્યાર્થિક નો પારનામિક કહેવાય. અને જેમ એટલે દ્રવ્યાર્થિક ને પારણ થાય ને ગુણ તો એમાં ગરબી છે જ આવી
જાય,
જુદા પારણ જરૂર નથી.
પર્યાતિક વિના પારણામિક ભાવ એમ લીધું કે આત્મામાં અનંત ગુણો છે, બરાબર, એમાં બહુ થોડા ગુણો કર્મની સંબંધ આવે છે સંબંધમાં અને પછી સંબંધ છૂટે છે. એવા જે સાપેક્ષ ભાવો છે એ પારણામિક ભાવ નથી, કર્મની ઉપાધિ વાળા ભાવ. બાકીના અનંત ગુણની અનંત પર્યાય જે પ્રગટ થાય છે એ બધી પર્યાતિક પારણામિક ભાવ છે.
નિરપેક્ષ પર્યાયો છે,
નિરપેક્ષ પર્યાયો કર્મની અપેક્ષા છે. અનંત ગુણ છે અને અનંત ગુણ પર્યાય પ્રગટ થાય તો એ પારણામિક ભાવ છે. પણ એ પરિણામિક ભાવ છે, ઉપાધિ નથી, વ્યવહારિક વિષય છે.
સાધી
સામાન્ય આનંદ નો પ્રેમ ભગવાન આત્મા પરમાત્મા તેવું છે. સકલ નિરાવર અભંતે સત્ય પ્રતિભાસ થઈ શુદ્ધ પરિણામિક લક્ષ્મણ પરમાત્મા તેવું છું. ખંડ જ્ઞાન તેવું નથી, ખંડ જ્ઞાન એટલે અતિ જ્ઞાન એ પ્રગટ થઈ ગયું છે. પછી ઇન્દ્રિય જ્ઞાન નું નથી કહેવાની કઈ જરૂર
નથી.
સંસોની સાધના નો પ્રયત્ન છે. બાકી વેદ જ્ઞાન છોડવા જવું, વેદ જ્ઞાન આવવા જવું. એકતા બુદ્ધિ એમાં ગળે અનુભવ નથી હોય પણ આ પુત્ર પુત્રી એ માનવ તથા સંતા જે મારો એ જે ત્રણેય પ્રાપ્ત મારી સાથે એ સુખ નો આપનાર છે મને બાકી સુખાયા વાત.
આત્માનો નિર્વિભાગ મહિમા છે, તે અખંડ છે, તેમાં આ દ્રવ્ય છે, આ ગુણ છે, આ પર્યાય છે તેમ લેતા તો તે વિભાજિત થઈ જાય છે. તો તેને એક જ્ઞાન કહેતા પૂરા દ્રવ્યને કવર કરી લે છે, બધાને પોતાનામાં સમાવી લે છે. તો આવી વસ્તુમાં ભેદ કરતા જ્ઞેયાકાર જ્ઞાનાકાર પર્યાય વગેરેના તો ખંડખંડ નથી થઈ જતું.
દ્રવ્ય અને પર્યાય સામાન્ય છે,
બરાબર,
બે વસ્તુ થી આખો જ પદાર્થ થાય છે,
બરાબર,
પદાર્થ ઉપાધિ નથી. એટલે એમાં ભેદ કર્યા દ્રવ્યો પાય,
બરાબર,
દ્રવ્યમાં પર્યાય ની નાસ્તિ છે એવું દ્રવ્ય સામાન્ય વિશેષ નથી. એવું જે સામાન્ય તરફ એનું વર્ણન જાય ત્યારે પર્યાયથી કેટલું સંસ્થાપન થઈ જાય છે અને દિવ્યાસિક કેટલું ઉઘડીને એને આત્માનો અનુભવ થાય. માટે આ દ્રવ્યો પર્યાયથી અભેદ છે ભાઈ, એ અભેદ છે, એ છે પણ અભેદ થાય છે, નવો અભેદ થાય છે, એ અભેદ થાય, જૂનો અભેદ તો મિથ્યા તો થઈ છે, એમાં તો મિથ્યા તો ભેગો અભેદ. ભેદ છે કઈ વાત, પદાર્થ ની અપેક્ષા એ ઉત્પાદિત સાચી વાત છે, ગુણ પર્યાય દ્રવ્ય સાચી વાત છે, પણ એ પદાર્થ છે. પણ પદાર્થમાં પ્રયોજનની સિદ્ધિ નથી, પ્રયોજનની સિદ્ધિ કરવા માટે એને પર્યાય હું નથી ને દ્રવ્ય તે હું છું. એમ જે ચડી જાય દ્રવ્યમાં તો પર્યાય પાછી અભેદ થઈ જાય છે. પર્યાય જે પર્યાયને બિન કરી સરથાભી એ અનુભવની પર્યાય કથનથી દબી થશે. બોલી તો સર્વથા પીણી
આસરો થાપી નહીં સમજી જમી. એક વાર વાત થઈ ગઈ કે આત્મા સર્વથાપિક એ બહુ આવે છે. શાસ્ત્રમાં ગુરુદેવ બહુ કહે છે પર્યાય સર્વથાપિક છે એ પથ્થરથી ભેન કે સર્વથાપિક સમજીએ ખટકે છે. એની સાથે વાત મેં કરી કે સર્વથા અભિન માને છે માટે સર્વથા ભીન નો પાઠ આપ્યો એ બરાબર. સર્વથા અભિન માને છે ભારતીબેન વિરોગુણ ને પર્યાય અભેદ જ છે ના અભેદ નથી. પર્યાય તો સર્વથા ભીન છે ગુણ થી અભેદ છે સમજી ગયા. અને એવા ગુણી ઉપર દ્રષ્ટિ જતા નિર્મળ પર્યાય પ્રગટ થાય આત્માને આશરે એ કથન છે વ્યવેદ થાય. કેટલી વાત થાય એ પણ સર્વથા ભીન નહીં સર્વથા ભીન અને કથનથી ભીના ભીન સર્વથા ભીન ભીન નથી.
સર્વથા ભીન રાખીને પછી કથન
ત્યારે પછી સર્વથા ભીન માં નહીં બેઠો છે. રાગ થી અનન્ય છે રાગ જાણે સુખ ભોગે સુખ થી અનન્ય સુખ ભોગે સુખ થી અનન્ય બધું લીધું છે. આમાં બહુ સાવ ખોટી વાત છે. એની સામે 114 ગાથામાં છે કે ઉપયોગ થી અનન્ય છે જો ગુણ થી તો અનન્ય માનીશ તો જળ થઈ જાય. બોલો વાય પ્રવચન સાર મેમ કે શુભા સુખ થી અનન્ય આ કે શુભા સુખ થી અનન્ય માનીશ તો આત્મા જળ થઈ જાય. અને એક વાંચે છે ને બીજું વાંચતો નથી. હા હા એ દ્રષ્ટિનો દોષ છે ભાઈ. દ્રષ્ટિનો દોષ જવો મુશ્કેલ છે. સાધારણ નથી વાત પછી જો લીપ ચાર મોડીપુર આ લીપ તો બંધ છે. મોડીપુર ની લીપ લાઈટ આવશે
જાણવાથી
સ્વભાવની ઈચ્છા વધે. અભેદ ને જાણો તો એમાં કારણ આવી જાય કે એમાં બાકી
પણ કારણ સુધી પડે ભય અભી હમણાં કારણ કે પર્યાયનો વિષય તો અમે હમણાં જાણ્યો અત્યાર સુધી જાણ્યું
ઠીક છે. જેટલો જણાય એટલું જાણવાની કોશિશ કરી. બાકી સર્વથા આખું આત્માનું વીર્ય એને જિંદગી જાણવામાં રોકાઈ લેવા જોઈએ. કારણ કે એ પણ ભેદ છે. સામાન્યમાં ગરબી છે એને જુદી પાડી છે ભેટ પાડી છે સાધક સમજાવે છે એ વાત સાચી છે. પણ કદાચ માનો કે એમાં ગુરુ આપણને સમાધાન ન થાય અને ખટક્રિયા કરે અને અહીંયા કોટ રાખવો હૃદય તો એ વાત દોઢ એ ચર્ચાઈ બંધ થઈ. સમજાય તો કોશિશ કરો પૂરેપૂરું ન સમજાય અને અંદરમાં ખટક્રિયા કરે અને એ આત્માને પુત્રી ખાતો હોય વિકલ્પ સમજી ગયા તો ચર્ચા બની. ગંભીર વિષય
એની બહુ સુપોર્ટ નહીં થાય તો એક કામ નહીં અટકે
ના અનુભવ થાય બરાબર
સમજાય તો સારી વાત છે.
સારી વાત છે કોશિશ કરી પછી એને સમજવામાં જીતી કાઢી નાખે તો સામાન્ય તત્વ જેમાં એ ગર્ભિત છે એ વસ્તુ તો રહી ગઈ. તો ચાર ગુણમાં તો બેઠકા ગુણો છે, ચાર ચતુર્થી ગુણો. એમાં જે પરમ પારણામિક ભાવથી પ્રવૃત્તિ કન્વે છે એ જ કારણ તુત્પર્યાય છે. એ જે પંચમ ભાવની પરિણતિ ગુણમાં તન્મય છે તે જ કારણ તુત્પર્યાય છે. ગુણને કારણ તુત્પર્યાય ન કહ્યું, પણ પરમ પારણામિક ભાવની પરિણતિ એમાં તન્મય છે તે જ કારણ તુત્પર્યાય છે. પંચમ ભાવ જે છે ને એ પણ અખંડ અભેદ છે. એમાંથી એક એક ગુણમાં તમને ફરી ઉત્પાદન વાળી નહીં. જયારે કાળસુ પર્યાય લક્ષી ચાલતો હોય ત્યારે ગુરુદેવ કાળસુ પ્રિયાની ચર્ચા કરે. પછી જયારે એ વિષય પૂરો થાય સુંદર નીકળતા પછી યાદ ન પછી આખો જે સમયસારની પદ્ધતિ છે સમયસાર પોતે કહેતો જાય તો પ્રેરણ સારો છે પણ સૂક્ષ્મ છે ચાલે બધા બીજા શાસ્ત્રોમાં આવ્યો નથી. આત્માની લક્ષ કરો એ કારણ શુદ્ધ ફરી આવી શુદ્ધ આત્માનું લક્ષ કરો ને તમે કે હું જાણનાર છું જણાય છે એમાં કારણ શુદ્ધ ફરી આવી જાય. એમાં નથી બહુ મજા નથી ગયા એમાં તમને તમારું બહુ ચાર્જ દેખ્યું કે એટલા. અને છતાં પણ એ પંદરમી ગાથાના 32 પાના છે વાંચી લેજો. જે દેવલાલીથી બહાર કર્યું છે પુસ્તક એ તમારી પાસે છે કે નહીં નકર બગાવી લેજો.
પ્રવચન રત્ન ચિંતા
એટલે એ વાંચી લેજો.
પંદરમી
બહુ કાળસુદ પર્યાય ઉપર હું મેં જેટલું મારાથી બહેનો તો ખલાસો કરી નાખ્યો. હવે વિચાર થાય છે કે એમાં માથું થઈ જાય કેમકે જીવો બહુ સમજી શકે નહીં ને મને મહેનત કર્યા એના કરતા વાંચી લઉં પુસ્તક ખૂબ ખુલાસો કાન સુપ્રિય વિશે ખૂબ સારો ખુલાસો 30 પાના છે બે. સમજાય નહીં ખોટે પછી મૂંઝાય જેણે આત્મા જાણ્યો એણે સર્વ જાણ્યો બસ. કેટલા વાગ્યા બેટા બેટા હવે આ લાઈન તો ધીમી છે ખુલી નહીં ચાલે ઠીક નહીં ચાલે આમાં થોડી કહેવાય ના બોલો આપણે ચલાવો થોડું ત્યાં આવી જશે એમાં લાઈટ આવી
જશે. સંવેદનની સ્વસંવેદનની અપેક્ષાએ જ્ઞાન સ્વપ્રકાશક છે અને જાણવું બધાનું હોય તેથી તે જ જ્ઞાન સ્વપર પ્રકાશક છે.
સ્વપર પ્રકાશક કહેવાય એ જ્ઞાનની જે સ્વસંવેદનની પર્યાય થઈ
આત્મા કાઢે બરાબર
એ અનુભવની પર્યાયમાં પણ સ્વપનનો પ્રતિભાસ છે. સ્વપર પ્રકાશક કહેવાય અજ્ઞાનીની પર્યાયમાં પણ સ્વપનનો પ્રતિભાસ છે. સ્વપર પ્રકાશક સ્વપર પ્રકાશક બધા જ્ઞાનોમાં છે. સ્વપર પ્રકાશક એ જે શબ્દ છે ને એ શબ્દ એનો જો પક્ષ હોય તો એમાંથી વેદદાન કરવાની બુદ્ધિ ઉત્પન્ન થઈ એ પ્રમાણ વાક્ય છે વ્યવહારની જ વાક્ય છે સ્વપર પ્રકાશક
એટલે સફળ પ્રકાશક નો પક્ષ પણ જીવને મારે છે અને એ સફળ પ્રકાશક ફરિયાદ જે છે એ શુદ્ધાત્મામાં નથી પાછી. શુદ્ધાત્મામાં હોય તો બરાબર, એમાં નથી. એટલે સફળ પ્રકાશક ની વાત તો સાચી છે, પણ એમાંથી એનો મરણ કાઢીને આત્મસનું થઈ જવું એ એમાંથી કાઢવા જવું
એ પ્રયોજન.
એ પ્રયોજન હવે એ અંદર જઈ શકતો નથી, કારણ તો ખબર કે સફળ પ્રકાશક તો સ્વભાવ છે, તો પરને જાણવાનો નિષેધ કેવી રીતે થઈ શકે? બોલો, સફળ પ્રકાશક ન હોય તો બરાબર છે, એટલું સ્વપ્રકાશક હોય તો તમારો પ્રશ્ન નથી, પણ સ્વપ્ર પ્રકાશક તમે કયો અને પરને જાણતો નથી એમ કયો? વિરોધ વાત લાગે.
સ્વભાવ
સ્વભાવ છે. હા સ્વભાવ છે.
પાછું આટલું સાંભળીને સાંભળીને એમ કે ભાઈ પરનું લક્ષ ભલે નથી કરતો પણ પરનો પ્રતિભાસ તો છે કે નહીં
એની બાબત
એમ કરીને પણ સફળ પ્રકાશક
ઉપયોગ ઉભો છે. એ વ્યવહાર ઉભો છે. એનાથી
પ્રમાણ માંથી બહાર નીકળી
બહાર નીકળતો
એમાં રસની પુષ્ટિ વધારે કરતી.
પ્રમાણ ની બહાર જવું નહીં ને પ્રમાણ માં ટકો એ આ પ્રમાણ માં થઈ જાય. કારણ દ્રવ્ય પર્યાય સ્વરૂપો શું આખી હવે દ્રવ્ય પર્યાય કાયમાં અટકે એટલે કા સફળ પ્રકાશક.
ઉપયોગ ને પર્યાય કહેવાય.
ઉપયોગ ને પર્યાય કહેવાય અને કારણસૂત પર્યાય ને પર્યાય ન કહેવાય, એને ગુણ કહેવાય, ધ્રુવ કહેવાય. અને ઉપયોગમાં તો ઉત્પાદન છે, ક્રિયા છે જાણવાની. અને એ ઉપયોગમાં તો આત્મા અનુભવમાં કહેવાય. ઉપયોગ લક્ષણ છે એ પદાર્થ નથી, જીવનું નથી. એટલા માટે કહ્યું આમ તમને ચકવા
માટે
બરાબર ઉચકા. ઉપયોગ લક્ષણ છે એ પદાર્થ છે, દ્રવ્ય ગુણ અને પર્યાય આખો પદાર્થ છે ને બેન, એ પદાર્થ નું લક્ષણ છે. અને પરંપરાનાલિક ભાવ છે એ જીવનું લક્ષણ છે. પૂરો વ્યવહાર જીવનું લક્ષણ છે, પરિણામીનું અને આ અપરિણામી નું લક્ષણ છે. ઉપાધિ તત્વનું લક્ષણ છે પરંપરાનાલિક ભાવ જેનું લક્ષણ એ પરમાત્મા દ્રવ્ય છે એ ઉપાધિ છે. ઉપયોગ લક્ષણ વાળો આત્મા ઉપાધિ નથી. ઉપયોગ લક્ષણ છે વાત સાચી 100%, હો એમાં ક્યાંક ફેર નહીં, પણ પદાર્થનું લક્ષણ છે, વ્યવહાર જીવનું લક્ષણ છે, પરિણામી દ્રવ્યનું લક્ષણ છે.
પદાર્થની સિદ્ધિ માટે
પદાર્થની સિદ્ધિ માટે
બરાબર છે, પદાર્થની સિદ્ધિ માટે બરાબર છે. ઉપયોગ લક્ષણથી પરદ્રવ્યથી જુદો પડી જાય અને રાગથી પણ જુદો પડી જાય, પણ એ ઉપયોગ લક્ષણથી પર્યાયથી જુદો પડીને દ્રવ્યાર્થ બની આવે. દ્રષ્ટિ દ્રવ્યની દ્રષ્ટિ નહીં થાય
કેમ કે પ્રમાણનું લક્ષણ છે. એટલે કાર્યની સિદ્ધિ માટે તો પર્યાયને
પછી જુદું પાડવા માટે ઉપયોગ લક્ષણ મારા, પછી પર્યાયથી જુદું પાડવા માટે ઉપયોગ લક્ષણ નહીં લેવાનું, પરંપરાનામિક ભાવ લક્ષણ લો અથવા બે ગુણ લેવા, જ્ઞાન દર્શન જે ત્રિકાળી ગુણ છે એને પણ લક્ષણ કર્યું છે. યુગો મેં શાસનો આપવા, જ્ઞાન દર્શન લખણો, શેષા મેં બાહિરા પાવા, સૌએ સંયોગ લખણ. એટલે જ્ઞાન ને દર્શન જે સ્વીકારી ગુણ છે એ પણ લક્ષણ છે અને પરંપરાનામિક ભાવ લક્ષણ. પાંચ ભાવની વ્યાખ્યા કરતા પરંપરાનામિક ભાવ લક્ષણ કર્યું, સમજી ગયા? અને ઉત્પાદનની અપેક્ષાએ જે ધ્રુવ છે ગુણ એ બે લક્ષણ કહેવાય, જ્ઞાન ને દર્શન. સામાન્ય વિશે સામાન્ય અવલોકન મુક્તું દર્શન ઉપયોગ, ઉપયોગ એટલે ગુણ અને જ્ઞાન ગુણ એ બે લક્ષણ છે. એ પારણામિક ભાવે છે. પણ એ
દ્રષ્ટિના વિષયમાં પરંપરાનામિક ભાવ
લો, પરંપરાનામિક ભાવ લ્યો દ્રષ્ટિના વિષયમાં અથવા જ્ઞાન ને દર્શન ગુણ લ્યો. હવે
ની પાસે આપણી કક્ષા માં તો બધા ગુણો આવી જાય ને,
બધા ગુણો આવી જાય.
તો જ્ઞાન અને દર્શન એ જુદા કેમ પાસે?
જ્ઞાન અને દર્શન એના વિશેષ અસાધારણ ગુણો છે, અસાધારણ ગુણો એ ગુણો મારી ટાઈપ બરાબર. કારણ કે જાણવા ને દેખવાની ક્રિયા આ બે ગુણમાં થાય છે. સામાન્ય અવલોકન, વિશેષ અવલોકન, તે અપેક્ષા એ બે ગુણો લીધા. આ કુંકુમ ધોવા લીધા હતા કે નિયમ સારી જ્ઞાન દર્શન રક્ષણ બે. અને શાસ્ત્રમાં સવિતારમાં કરી દીધા જ્ઞાન દર્શન. ઠીક છે, તો પ્રશ્ન સારો છે. એકમાં બે જ્ઞાન દર્શન બે ગુણ આવ્યા અને પારણાલી ભાવમાં તો અનંત ગુણ આવી ગયા. એ તર્ક સારો છે. લાઈટ થઈ ગઈ. બરોબર.